प्रवचन नंबर 556 तारीख 13/7/88 63 मिनट प्रश्नोत्तरी।
कई अपेक्षा ज्ञानी राग नो करता कई अपेक्षा राग उद्गल ना परिणाम छे ये कई अपेक्षा राग अवस्तु छे ये कई अपेक्षा निमित्त करता छे तो कई अपेक्षा है निमित्त करता मात्र निमित्त मात्र छे तो कई अपेक्षा एम के कारे छ प्रश्न छे एने अपेक्षा लगावीने समझावो अपेक्षा लगावीने समझावो एवो प्रश्न छे। एमां पहेलो प्रश्न अज्ञानी रागनो करता कई अपेक्षाए छे ए बधामां लगावी दो कई अपेक्षाए करता छे એટલે પ્રશ્નકાર કબૂલ તો કરે છે કે અજ્ઞાની રાગનો કરતા છે પણ કઈ અપેક્ષા એ કરતા છે કે અશુદ્ધ નિશ્ચય નહીં કે એનો કરતા છે એ પણ વિશેષ અપેક્ષા એ કરતા છે જ્ઞાની રાગનો કરતા કઈ અપેક્ષા એ છે કે કરતા નહીં કરતા છે કરતા નહીં કરતા એટલે શું કરતા બુદ્ધિ છૂટી ગઈ છે પણ પરિણામમાં અંશે વિતરાગતા થઈ છે અને અંશે પરિણામ હજી રાગને કરે છે રાગને હું કરું એવી મિથ્યા બધી છૂટી ગઈ છે તો એ સમયે કાંઈ પરિપૂર્ણ વિતરાગતા થઈ નથી હજી રાગક તો તે પાંચમે છઠ્ઠે તો તે પાંચમે છઠ્ઠે બધે લાગુ પડશે ઉત્તાન પ્રમાણે રાગ થાય કરતા બધી છૂટી ગઈ છે અને હજી રાગને પર્યાય રાગને કરે છે એ રાગનું કરવું પર્યાયમાં ચાલુ રહ્યું છે પર્યાય હું કરું છું એ બુદ્ધિ નથી છતાં પર્યાયમાં રાગ થાય છે તો એને કરતા નહીં સાધકનો આત્મા રાગને કરે એમ પણ કહેવાય એવો ઉપચાર આવે ઉપચાર ક્યારે આવે કે પર્યાયમાં થોડો રાગ થાય છે માટે ઉપચાર આવે એમ કરતા બુદ્ધિ નથી એકત્ર તો બુદ્ધિ તૂટી ગઈ છે પરિપૂર્ણ વિતરાગતા થઈ નથી એટલે થોડો સ્થાનની યોગ્ય તો તે ટોટાના પ્રમાણમાં પાંચમે પાંચમાના પ્રમાણમાં નીચે અશુભ ભાવ આવે ઉપરમાં શુભ ભાવ આવે તો એ રાગને જ્ઞાની કરે છે એ કઈ અપેક્ષા એ કે કરતા નહીં કરે છે પણ કરતા બુદ્ધિ કેમ નથી કે અકર્તા નહીં સાક્ષી પણ એ જ વખતે પ્રગટ થયું તે સમયમાં કરતા નહીં ને અકર્તા નહીં આખું જોરકું એક સમયમાં છે તેથી સાક્ષી પણ છે કરતા પણ છે સાક્ષી છે માટે કરતા બુદ્ધિ થતી નથી અને કરતા છે માટે સ્વચ્છ થતું નથી દોષને જાણે છે અમારી અવસ્થામાં દોષ હજી ઉભો થાય છે એમ જ્ઞાની જાણે છે ત્રીજો પ્રકાર રાગ પૂદગલના પરિણામ છે કઈ અપેક્ષા એ કે પૂદગલના સંગે થાય છે માટે તેને પૂદગલના પરિણામ કહેવામાં આવે છે અને જીવની પર્યાયમાં થાય છે તે અપેક્ષા એ કથનથી જીવના પરિણામ પણ કહેવામાં આવે છે પણ અહીંયા તો પ્રશ્ન એ છે કે રાગ પૂદગલના પરિણામ કઈ અપેક્ષા એ કે પૂદગલના સંગે થાય છે માટે બધા પૂદગલના પરિણામ છે એવું આગમનું પણ વચન છે નિશ્ચયથી નિશ્ચયથી પૂદગલના પરિણામ છે તો ભેદ ના થઈ શકે નિશ્ચયથી જે જ્ઞાન છે એ જીવના પરિણામ છે એ જ્ઞાનનો અભાવ ન થઈ શકે કેમ કે જ્ઞાન છે નિશ્ચયથી જીવના પરિણામ છે અને રાગ છે નિશ્ચયથી પૂદગલના પરિણામ છે પણ એના સંગે થાય છે માટે વ્યવહારે જીવના પરિણામ છે માટે વ્યવહારે જીવના પરિણામ છે માટે ભેદ જ્ઞાન કરવાનો ઉપદેશ છે સર્વથા પૂદગલના પરિણામ હોય તો ભેદ જ્ઞાનનો પ્રશ્ન રહી અને નિશ્ચયથી એ રાગ જીવના પરિણામ હોય તો ભેદ જ્ઞાનનો ઉપદેશ નિરર્થક જાય ફરીને પ્રશ્નો સારા છે બીજો પ્રશ્ન ચાલે છે, રાગ ઉદગલના પરિણામ આવે છે શાસ્ત્રમાં. ગુરુદેવ પાસે અમે સાંભળ્યું છે, અમને એ વાત બેસે પણ છે, પણ કઈ અપેક્ષા એ ઉદગલના પરિણામ કયા એનું સ્પષ્ટીકરણ અમારે જોયું છે એવો પ્રશ્ન છે. ઉદગલના પરિણામ છે એમ તો પ્રશ્નકાર સ્વીકારે છે, પણ કઈ અપેક્ષા એને ઉદગલના પરિણામ કહેવાય કે ઉદગલના સંગે થાય છે માટે તેને ઉદગલના પરિણામ કહેવાય. જીવ આશ્રિત નથી, આત્માના લક્ષ્ય રાગ નથી થતો. રાગ કર્મના હૃદયમાં જોડાય એનો લક્ષ્ય કરે ત્યારે રાગ થાય, તો એ ઉદગલના પરિણામ કયા? પછી એમાં પેટામાં એક પ્રશ્ન આવ્યો, ઉત્તર આપ્યો ત્યારે કે રાગ ઉદગલના પરિણામ છે એ નિશ્ચયથી કે વ્યવહારથી એવો પ્રશ્ન આવ્યો. એનો ઉત્તર શું આપ્યો કે જો રાગ નિશ્ચયથી ઉદગલના પરિણામ છે તો જ ભેદ જ્ઞાન થઈ શકે, પણ નિશ્ચયથી રાગ જીવના જ પરિણામ હોય તો ભેદ જ્ઞાન નો અવકાશ નહીં. એક બીજું, વ્યવહારે પણ એ રાગ જીવના પરિણામ ન હોય તો સ્વચ્છંદી થઈ જાય, હું તો નિશ્ચયાપાથી પણ આવ્યો, એમાં ધર્મ ક્યાં થયો? રાગ થાય છે તો પૂતગલ ના પડે, તો પૂતગલ ના મરી ગયો વહેલો. કઈ નહીં કહ્યું છે અને શું પ્રયોજન સિદ્ધ કરવા માટે કહ્યું છે? આત્મહિત કરવા માટે કહ્યું છે પૂતગલના પરિણામ, નહીં કે સ્વચ્છંદિત થવા માટે. હાર સરવારની જોયેલી જોયેલી નિર્વર થઈ, બહુ ધીરજથી નહીં નિક્ષેપ છે પ્રમાણથી, અને કેવળ આત્મા અના હિતને લક્ષે જો સાંભળે વાંચે તો કામ થાય, નકર મરેલો તો છે જ, મરેલો છે પણ તોય એને મનુષ્યને સ્વર્ગના ભાવ તો આવે, પણ સ્વચ્છંદી થાય તો ખલાસ, મનુષ્ય ભાઈ જાય, કેમ કે પાપ ભીરું ના હોય, સ્વચ્છંદી હોય એ પાપથી, કેમ કે પૂતગલના પરિણામ ચોખ્ખું આમાં ત્રીજા બોલમાં આવ્યું. પણ ઉપર લખ્યું કે કઈ અપેક્ષા એ અમારે સમજવું છે, એમ અપેક્ષા સમજવાની જિજ્ઞાસા છે પ્રશ્નકારને. ત્રીજો પ્રશ્ન, રાગ ઉદગલના પરિણામ છે તો કઈ અપેક્ષા એની અપેક્ષાથી આપે ખુલાસો એનો વિચાર કર્યો. ચોથો પ્રશ્ન, રાગ અવસ્તુ કે આ અવસ્તુ છે? કેમ કે વસ્તુ નથી, નિત્ય ધ્રુવ પરમાત્મા જેમ અનાદિરત વસ્તુ છે એમ એક સમયની પર્યાય એ વસ્તુ નથી, એમાં અનંત ગુણ વસેલા નથી. ભગવાન આત્મા તો વસ્તુ છે, એમાં આનંદ ગુણ વસેલા છે. એક સમયની રાગની પર્યાયમાં જ્ઞાન દર્શન ચારિત્ર આનંદ એવા ગુણો ક્યાં છે? માટે વસ્તુ નથી, અવસ્તુ છે. જીવ વસ્તુ નથી, જીવ કેને વસ્તુ કોને કહેવાય કે જેમાં અનંત ગુણો હોય એને વસ્તુ કહેવાય, વસે ગુણો જેમાં વસે તેને વસ્તુ કહેવામાં આવે છે. આ બે પ્રકાર છે, ગુણ સમુદાય દ્રવ્યમ અને ગુણ પર્યાય વત દ્રવ્યમ, એ બે પ્રકાર યથાર્થ છે. એક ભાઈ ગોપાલદાસે ભૂલ કાઢી એમાં કે આત્મા દ્રવ્ય કેવું છે, ગોપાલદાસ કર્યા કે ગુણોનો પિંડ ગુણોનો સમૂહ તેને દ્રવ્ય કહેવાય, કે નહીં એમ ન હોય દ્રવ્ય પર્યાયનો સમુદાય એને દ્રવ્ય કહેવાય, ભૂલ કાઢી બોલો. હવે એ તો જ્યાં પ્રવેશિકા સ્વર્ગઢમાં છપાણી, ગુરુદેવની હાજરીમાં એના ક્લાસ ચાલે, અને અનંતવાર અસંખ્ય વાર ગુરુદેવે કહ્યું કે આત્મા કોને કહેવો કે અનંત ગુણનો પિંડ તેને આત્મા કહેવામાં આવે છે. દ્રષ્ટિના વિષયમાં ગુણો આવે અને ગુણ પર્યાય દ્રવ્યમ એ જ્ઞાનના વિષયમાં પ્રમાણ જ્ઞાનનો વિષય છે, કે પદાર્થમાં આવે. માટે રાગ છે એ વસ્તુ કેમ જીવ વસ્તુ છે, કેમ કે એમાં આનંદ ગુણો વસેલા છે, ત્રિકાળી પરમ પારનામિક ભાવ સ્વાભાવિક ગુણો વસેલા છે, એને ગુણી કહેવાય. ગુણી છે માટે વસ્તુ છે, કેમ કે ગુણો નો પિંડ છે માટે વસ્તુ છે. અને એક સમયની રાગની ક્રિયા વિખ્યાત બની, એમાં જ્ઞાન ગુણ છે, દર્શન ગુણ છે, ચરિત્ર ગુણ છે, માટે વસ્તુ નથી અવસ્તુ. એક બીજું અભાવ થઈ જાય છે માટે અવસ્તુ, બીજું સ્વભાવમાં નથી માટે અવસ્તુ, એના લક્ષે ધરણ થતો નથી માટે અવસ્તુ. વસ્તુના ઘણા પ્રકાર, વસ્તુ સ્થિત થઈ શકે દ્વારા. ચોથો પ્રશ્ન, આત્મા નિમિત્ત કરતા છે એમ શાસ્ત્રમાં આવે છે તો કઈ અપેક્ષા એ? પાંચમો, ચાર ને પાંચમો પ્રશ્ન છે. નિમિત્ત કરતા કઈ અપેક્ષા એ આત્મા નિમિત્ત કરતા કહેવાય? કે જ્યાં સુધી આત્માને ભેદનારનો સદભાવ ન હોય, અભાવ હોય, અજ્ઞાની બની ગયો હોય, તો એના જે યોગ અને ઉપયોગ પરિણામ જે કષાયના પરિણામ છે એ પરિણામ કર્મ મનમાં નિમિત્ત થાય છે. માટે અજ્ઞાનીના આત્માને વરદેવના પરિણામનો નિમિત્ત કરતા કહી શકાય, કદાચિત થઈ શકાય. કાયમ માટેની એક સમય પૂરતો, પણ એ આત્મા એનો નિમિત્ત કરતા નથી. એ આત્માના વિભાવ પરિણામ એટલે આશ્રવ તત્વ એમાં નિમિત્ત થાય છે, અને એ નિમિત્ત રૂપે હું પણ મૂ છું એ બુદ્ધિ છે, તેથી અજ્ઞાનીનો આત્મા નિમિત્ત કરતા કહેવાય. કર્મબંધમાં આ પ્રકારના કર્મ બંધાય છે ને, બંધાય છે. હો, અવસ્તુ નથી, વેદના નથી, અજ્ઞાની છે, ત્યાં સુધી નાના વર્ણાદી આ પ્રકારના કર્મનો સંયોગ સંબંધ સંસારી જીવને થાય છે, એને નિમિત્ત કરતા કહેવાય. અજ્ઞાનીના અજ્ઞાનમય પરિણામને નિમિત્ત કરતા કહેવાય, પણ જીવને તો નિમિત્ત કરતા ન જ કહેવાય એમ લીધું છે. અજ્ઞાનીના બે પડખા, એનો વિશેષ છે એ નિમિત્ત કરતા છે. અજ્ઞાનીનું જે સામાન્ય જ્ઞાયક તત્વ છે શુદ્ધાત્મા, એ કર્મબંધમાં નિમિત્ત કરતા જો હોય તો નિત્ય કરતાપણાનો દોષ આવે. આ બધી ચોખવટ છે શાસ્ત્રોમાં અને ગુરુએ કરી છે, કોને પડી છે? પાંચ પ્રશ્નો થઈ ગયા. આમાં પ્રશ્નનો ઉત્તર આવે એમાં પાછો પ્રશ્ન કરી શકાય. જેમાં આવ્યું પૂતગલના પરિણામ, તો પ્રશ્ન આવ્યો કે નિશ્ચય નહીં થી કે વ્યવહાર નહીં થી, પ્રશ્ન આવ્યો હતો. એવી રીતે આ નિમિત્ત કરતાનો પ્રશ્ન આવ્યો, નિમિત્ત કરતા જીવના વિપરીત પરિણામ નિમિત્ત કરતા. જ્ઞાયક ભાવ સામાન્ય તત્વ તો નિમિત્ત થતું જ નથી, નિમિત્ત થાય તો નિત્ય. નિમિત્ત કરતાનો દોષ આવતા કોઈને કર્મનો અભાવ આય જ નહીં. આ સ્વભાવમાં નિમિત્તપણું નથી, વિભાવમાં નિમિત્તપણું છે. એકલા વિભાવમાં એ વખતે નિમિત્તપણું છે કે વિભાવ ને સ્વભાવ મિશ્ર થઈને નિમિત્તપણું છે? શું હશે? એકલા વિભાવ નિમિત્તપણું છે, મિશ્રપણું એમાં થતો જ નથી. પાંચમો પ્રશ્ન,
વ્યવહાર છે હોવાના નિમિત્ત કરતા.
હા, નિમિત્ત કરતા હોવા તો વિશેષ હોવા, સામાન્ય નહીં. પણ જયારે ભૂલું ઉપાદાન અને આ નિમિત્ત, નિમિત્તને કરતા કેવો એ જ વ્યવહાર, અને ઉપાદાનમાં જે આ પ્રકારના કર્મ બંધાય એનો કરતા કોણ છે? કે પરમાણુ કારમણ વર્ગણા એનો કરતા છે. નિમિત્ત કરતા કોણ? કે અજ્ઞાનીનો રાગ નિમિત્ત કરતા, ઉપાદાન કરતા. ઓલો જીવ તો ઉપાદાન કરતા એ નથી ને નિમિત્ત કરતા પણ. ભગવાન આત્મા નથી, નથી ને નથી ત્રણ કાળવા નથી. જો એ નિમિત્ત કરતા થાય તો નિત્ય કરતાપણાનો દોષ, કેમ કે આત્મા નિત્ય છે અને આત્માને નિમિત્ત કરતા તમે થાય તો એ નિરંતર કર્મને દર્શન મોને બાંધ્યા કરે. કોઈ દર્શન બહુ વિનાનો જીવ નહીં થાય. આ 16 નંબરની ગાથામાં ખુલાસો છે. એના ઉપરના ગુરુદેવ વ્યાખ્યાન છપાઈ ગયા છે, ટેકો પણ છે. આપણે તો આધાર આપીએ છીએ ખુલ્લમ ખુલ્લા. અહીંયા લાલુભાઈ આમ કે છે નહીં, ગુરુદેવ આમ કે છે, સંતો કહે છે. સોનમની ગાથા છે, કાંઈ બોલ તો વાંચી જવું. અહીંયા બે ને ઘેરે જઈને પ્રવર્તન રત્નાકર બહાર પડી ગયા છે ને, એમાં સોનમની કે ચોથા બાદમાં બતાવો જે છે કરતા કરતા કર્મ વિકારમાં છે. ઉપાદાનપણે કરતા તો નથી, પણ નિમિત્તપણે કરતા નથી. ઉપાદાનપણે કરતા હોય તન્મય થઈને કરે તો આત્માનો નાશ થાય, નિમિત્ત કરતા હોય તો નિત્ય કરતાનો દોષ આવે, કોઈને સમ્યક દર્શને ન થાય. મોક્ષ તો એક બાજુ હોય. બોલો, હા પાંચમો બોલ. હા નિમિત્ત કરતા હા પાંચમા ભાગમાં ચોથા ભાગમાં નહીં છે, જે 11 ભાગ બહાર પડી ગયા એમાં પાંચમા ભાગમાં વાંચવા જેવું છે. હા બધું ખુલાસો કરી ગયા છે. અમુકુંદાએ કહ્યું કે અજ્ઞાનીનો જીવ નિમિત્ત નથી કે નહીં નથી, એનું કારણ આપ્યું છે. જો નિમિત્ત હોય તો નિત્ય નિમિત્ત કરતાનો દોષ આવ્યા કરે. આ
આત્મા નિમિત્ત કરતા નથી તેનું બતાવું.
હા વર્તમાન નિમિત્ત કરતા નથી તું માની બેઠો છો, હું કરતા નિમિત્ત કરતા બીજો ને ઓઢી લીધું હું, એ નિમિત્ત કરતાની ખબર નથી. એને તો ઉપાદાન પણ જ કરતા માને છે. એ ક્યાં નિમિત્તની ખબર છે? નિમિત્ત કરતા કોણને ઉપાદાન કરતા કોણ, તો ભેદ પડે તો સમજાઈ જાય બધું, ભેદ જ્ઞાન હો જાય. એને ક્યાં નિમિત્ત કરતાની ખબર? હું કરું છું, કર્મને બાંધું છું, હા ઊંચો કરું છું, ઊંચો થાય એનાથી, પણ હું નિમિત્ત છું. મળી ગયો હાથ ઊંચો થાય. હવે ગુરુદેવના પ્રતાપે એ તો ન કે હાથ ઊંચો હું કરું, એ તો એટલું તો બોલવાની હિંમત ના આવે, પણ હાથ ઊંચો થાય કે ને એમાં હું નિમિત્ત છું. નિમિત્ત વિના કઈ હાથ ઊંચો થાય? કોણ નિમિત્ત છે? તું કે તારા જ્ઞાનમાં નહીં રૂપિયે નિમિત્ત છે. તું તો ખોરો જરા કુંડો ઉતરીને આત્મા રાગને કરે કે જ્ઞાનને કરે? બહુ ચોખ્ખી વાત બહાર આવી ગઈ છે ભાઈ. એ તો એવું છે કે પોતાનું હિત કરી લેવા જેવું છે, બાકી તો દુનિયામાં બધો અનેક પ્રકારના અભિપ્રાય વિરોધો ત્રણેક હોય છે. બહારના ને બેસતું નથી, અંદરના ને ગુરુદેવની વાણી બેસે નહીં. અરે વાત કાળ આવ્યો. છઠ્ઠો બોલ, નિમિત્ત માત્ર બોલો. થઈ ગયા ને પાંચ પૂરા, એમાં કઈ નથી ને કહેવા જો, બોલો તો કહેજો સાહેબના પ્રશ્ન. આત્મા નિમિત્ત માત્ર છે, નિમિત્ત કરતા નથી. નિમિત્ત કરતા તો અજ્ઞાની અજ્ઞાન ભાવે પરણમે ત્યારે એ નિમિત્ત કરતાનો ઉપચાર આવે, અને જ્ઞાની જેને સમ્યક દર્શન થઈ ગયું છે એને ચારિત્ર મોહના પરમાણુ બંધાય છે. હજી કર્મ બંધાય છે, આયુષ કર્મ પણ વ્યવહારે એને હજી બંધાય છે ને સમય સમયે, પણ એનો નિમિત્ત કરતા નથી, એનો જ્ઞાતા છે. નિમિત્ત કરતા તો રાગની કરતા બુદ્ધિવાળાને નિમિત્ત કરતા કહેવાય, રાગનો જ્ઞાતા થયો એને નિમિત્ત કરતા ન કહેવાય, નિમિત્ત માત્ર છે. આ શ્રીમુદ્ર ભગવાનની વાણી ખરે છે, શ્રીમુદ્ર ભગવાનની વાણી તો એ વાણીના નિમિત્ત કરતા ખરા કે નહીં? ભગવાન કે નહીં જાણનાર છે માટે નિમિત્ત કરતા, રાગની કર્તૃત્વ બુદ્ધિવાળાને નિમિત્ત કરતા કહેવાય. નાયકનો જ્ઞાતા થઈને રાગને જાણે અને કર્મ બંધાય તો પણ નિમિત્ત કરતાનો દુઃખ એને લાગુ પડતો નથી, એ તો જ્ઞાતા છે. સાનુબેન વાત એવી અપૂર્વ છે, આત્મારાગને કરે, આત્મારાગને કરે મરી જશે. હલો માંડ માંડ વાત આવી કે આત્મા જ્ઞાનનો કરતા છે ને રાગનો કરતા નથી. હા હા માંડ માંડ વાત બહાર આવી. જેને ગુરુની વાણીની કિંમત હોય એને બહુ પસંદ. પરભાવચ્ય કરતા આત્મા મોહન વેવાય. હા, હું રાગનો કરતા છું એમ માને તો ભિક્ષા દ્રષ્ટિ અજ્ઞાની થાય. બસ એની કોણ ના પાડે? એને કોઈ ના ના પાડી શકે જગત કેમ ના પાડી શકે? હું કરતા જ રાગનો. ઠીક ભાઈ, ઠીક ભાઈ, આપે બિલકુલ આપણે કરીશું. કોઈ કોઈને ભેગી તો શકતું નથી, કોઈને ઉપદેશ કોઈને લાગતો નથી, લાગે નહીં. એ તો પોતે છૂટે ત્યારે જ્ઞાની ને ઉપદેશને નિમિત્ત કહેવાય, નિમિત્ત માત્ર હોય. પણ
આપના કહેવાથી સમજાય છે તો ખરું.
તમારા કહેવાથી સમજાણું નથી, તમારી જ્ઞાનની પર્યાયની તત્સમયની લાયકાતથી એ સમજાણું છે. કેમ કે તમારી સમજણની પર્યાયમાં આ શબ્દ પ્રવેશ કરતો નથી, તો અમારો આત્મા તો ક્યાંથી પ્રવેશ કરે તમારા પર્યાયમાં? એ નિમિત્ત માત્ર. જ્ઞાનીના પરિણામ જે થાય એને કરતા કયો હોય ક્યાંક તો નિમિત્ત માત્ર છે એમ સમજ. નિમિત્ત કરતા નથી, નિમિત્ત કરતા નિમિત્ત માત્ર માં ફેર છે. સીતાજી હતા ક્ષાયક સમિત, રસોઈ કરે, સમજી ગયા? તો એ નિમિત્ત કરતા નથી, એ રસોઈના મિથ્યા દ્રષ્ટિનો આત્મા એને નિમિત્ત કરતાનો ઉપચાર કહેવાય. એ તો જ્ઞાતા છે. પછી બીજો પ્રશ્ન, બોલા છ તો એકમાં સમાઈ ગયા. બીજો પ્રશ્ન, નિજ સ્વરૂપ ગ્રાહી જ્ઞાન કોને કહે છે? નિજ સ્વરૂપ ગ્રાહી જ્ઞાન કોને કહે છે? પેલા દ્રષ્ટાંત લઈ, દ્રષ્ટાંતથી સમજીએ તો સિદ્ધાંત સમજાશે. કે પાણી છે ઠંડુ શીતળ, પાણી સ્વભાવે શીતળ જ હોય. પાણી કેવું અને ઉષ્ણ કેવું એ વિરુદ્ધ વાત છે. પાણી ઉષ્ણ ન હોય, પાણી શીતળ હોય. હવે એની એક સમયની પર્યાયની લાયકાતમાં સમયની ઉષ્ણ થવાની લાયકાત અને અગ્નિ નિમિત્ત એ વખતે, હવે એ વખતે પાણીના સ્વભાવથી જોવામાં આવે તો પાણી તો શીતળ છે. કયા વખતે શીતળ છે? એ ઉષ્ણ પર્યાય છે તે વખતે. સ્વભાવ ગ્રાહી જ્ઞાનથી જોવામાં આવે તો, પર્યાય દ્રષ્ટિથી જોઈ તો ઊંધો આવશે, તો પાણી ઊંધું લાગશે. પર્યાય ઉપર લક્ષ રાખી તો અગ્નિ ઉષ્ણ નહીં લાગે, પાણી ઉષ્ણ લાગશે. રહસ્ય ક્યાં? પણ એ વખતે સ્વભાવ ગ્રાહી જ્ઞાનથી જો પાણીના સ્વભાવની દ્રષ્ટિથી એની સમીપે જ રહેજો, પાણી શીતળ શીતળ ને શીતળ, તો આ ઉષ્ણતા કોની છે કે અગ્નિની છે? કેમ કે પાણીના શીતળ સ્વભાવ સાથે એનું લક્ષણ મળતું નથી. ઉષ્ણતા લક્ષણ છે એ પાણીનું ક્યાં છે? પાણી તો શીતળ છે, માટે લક્ષણ ભેદે ભેદ છે તો લક્ષણ શોધી કાઢો. જો પાણીનું લક્ષણ નથી, ઉષ્ણતા તો કોનું છે? મુકુંદભાઈ, અગ્નિનું. લક્ષણ તો હોય અગ્નિ, ઉષ્ણતા તો અગ્નિની જ હોય ને, કે પાણીની હોય. હા, એ દ્રષ્ટાંત કરો છો. એવી રીતે સ્વભાવ ગ્રાહી જ્ઞાનથી જોવામાં આવે તો રાગ ઉદ્ગલ છે, રાગ જીવ નથી, જીવના પરિણામ નથી. જે અગ્નિના નિમિત્તે ઉષ્ણતા થઈ તો એ અગ્નિના ખાતામાં ગઈ. એમ રાગ ઉદ્ગલના સંગે કર્મના સંગે જાય છે તો એ કર્મકૃત ભાવ છે, જીવકૃત નથી. સ્વભાવ ગ્રાહી જ્ઞાનથી જોવામાં આવે તો આત્મા જ્ઞાનમય છે ને રાગમય નથી. તો રાગ કોનો? કે જેના સંબંધથી થાય એનો. એમ બીજી વાળી ખોલી નાખો, ખોલી બાજુની. એટલે સાહેબ ને પ્રશ્ન પૂરા થઈ ગયા. બીજા
મિનિટ
દ્રઢ દ્રષ્ટિ કરાવે છે. તમે જો એની પાણીની પર્યાય ઉપર જોશો તો પાણી ઊનું લાગશે, છે ઉષ્ણતા અગ્નિની અને ભાષે છે પાણી ઊનું. એ પાણી સંબંધેનું અજ્ઞાન થઈ ગયું. પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ મર્મ છે. એના સ્વભાવથી જુઓ તમે પાણીના, પાણી શીતળ છે. અરે પાણી શીતળ છે તો ઉષ્ણતા કોની ઉભા રહ્યો? લક્ષણ ગોતો ભાઈ, ગોનું લક્ષણ છે? બરફનું છે કે ના બરફનું? તો અગ્નિનું લક્ષણ છે. અગ્નિ ના જ પરિણામ છે. પરિણામ થયા પાણીમાં, પણ પરિણામ રહ્યા અગ્નિમાં. પાણીમાં આવ્યા નહીં, અડ્યા નહીં પરિણામ પાણીને. પાણીને અડે તો શીતળ સ્વભાવ તો પાણીનો નાશ થાય. આ એકદમ ચોખ્ખી ચટવા છે, કોઈ સમજતું નથી. ધીરજ રાખીને, ધ્યાન રાખીને સાંભળે તો પાણીનો દ્રષ્ટાંત બહુ સારો. ફલક ટીકામાં કહ્યું છે, આ નવાબેનો આવ્યા યા માવા પાડે ના તો પછી એકાંત થઈ જશે. અરે ભાઈ ભગવાન સમય એકાંત બચે, તું વખત આવ્યો છે અટાણે રેવા દે. આમામ કરવાની વાત રેવા દે, હવે આમામ કરવી કામ થઈ જશે. આ કળશ ટીકામાં શાસ્ત્રમાં વાત થાય, સ્વભાવગ્રાહી જ્ઞાન છે કે નહીં? કેવું ગાય છે કુશળતા એ કે નહીં છે અગ્નિની?
પ્રશ્ન એમ છે સાહેબ,
હા,
કે અજ્ઞાની છે ત્યાં સુધી સ્વભાવ નથી. પાણીનો સંગ્રામ તો 100% છે અને વાત પણ 100% સત્ય છે. હવે ખાલી દલીલ છે મારી કે અજ્ઞાની પાસે સ્વભાવ દ્રષ્ટિ નથી, તો એ કઈ દ્રષ્ટિએ જોવું?
સ્વભાવ દ્રષ્ટિએ જોવું, પર્યાય દ્રષ્ટિએ ચોકડો મારી દેવો જોવાનો. સંસારમાં રખડવું હોય તો પર્યાય દ્રષ્ટિથી જોવું. સંસારમાં રખડવું હો એ પર્યાય દ્રષ્ટિથી જોવે. ભોગ જેને જોતો હોય કઈ દ્રષ્ટિથી જોવે? બાકી એ તો બરાબર, એટલે એ જ બરાબર છે. પ્રગતિ નથી તો પ્રગટે કે ન પ્રગટે બસ. તો સ્વભાવ દ્રષ્ટિ નથી એનો વાંધો નથી, ભલે કબૂલ. પણ પર્યાય દ્રષ્ટિ જેમ પ્રગટે છે, પર્યાય દ્રષ્ટિ પણ પ્રગટે છે કે નહીં? કે જૂની છે એ પર્યાય દ્રષ્ટિ? પર્યાય દ્રષ્ટિ અનાદિની નથી, એક સમયની છે. જો પર્યાય દ્રષ્ટિ એક સમયમાં પ્રગટ થાય છે તો પર્યાય નું લક્ષ છોડીને દ્રવ્ય દ્રષ્ટિ થઈ શકે છે. દ્રવ્ય દ્રષ્ટિ તે જ સમ્યક દ્રષ્ટિ એવું સૂત્ર છે. સ્વાધ્યાય મંદિર મોટા અક્ષરે છે, આવડાવડા અક્ષરે આગળ વાંચી શકે. દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ, પર્યાય દ્રષ્ટિ તે એટલે પાણીની ઉષ્ણ પર્યાય ઉપર જ વિચાર કરો, આત્મા ઉપર વિચાર હમણાં ન કરો. પેલા એક વ્યસન દ્રષ્ટાંત પાકું કરો. એ દ્રષ્ટાંત છે એમાં ભલા આ પાણીની પર્યાય લેવી, એ પાણીની પર્યાય છે કે અગ્નિની પર્યાય છે? તો તમે કહો પાણીની પર્યાય, તો હું કહું કે પાણીના સ્વભાવે મળતી નથી, માટે સામાન્ય વિશે જ લાગતો નથી, બીજાનું લાગે છે. ત્યારે તમે કહો હા, પાણીના સ્વભાવ ત્યારે પર્યાયનો ધર્મ મળતો નથી, અણમળતો છે. તો કોઈ પદાર્થનો પર્યાય તો હોય, પર્યાય દ્રવ્ય વિના. તો એ પર્યાય કોની છે? અગ્નિની છે. આ બધું બહાર આવી ગયું છે. અજ્ઞાની છે એ કબૂલ, પણ અજ્ઞાની કાયમ રહીએ અને દ્રવ્ય દ્રષ્ટિ કરવામાં કોઈ બાધક છે? કોઈ બાધક પોતાને આમ ધોવાડા નીકળતા હોય, પાણી ઠંડુ ઠંડુ ને ઠંડુ, કોઈ માને કે ન માને, કોઈને ક્યાં મનાવવું છે? આપણે કોઈને મનાવવું છે? આપણું એક કરવું. અજ્ઞાની કાયમ રહેતો નથી. જેમ તાવ આવે એ કાયમ રહીએ, એમાં તો શ્રદ્ધા છે કે બે ચારથી તાવ થઈ જાય. અને અજ્ઞાની છો કેટલા જ રહીએ, કાયમ ન રહીએ અજ્ઞાન. પર્યાયમાં પણ અજ્ઞાની પર્યાયનો સ્વભાવ નથી, દ્રવ્યનો તો સ્વભાવ નથી, પણ મિથ્યાત્વ શ્રદ્ધાગુણની વિપરીત પર્યાય મારીએ એવો એની પર્યાયનો સ્વભાવ નથી. થોડો કારણ એ પ્રચાય થઈ જાય. પાણી ઊંડું થયું તે કેટલા ટાઈમ ઊંડું રહેશે? કાયમ ઊંડું થઈ ગયું. ત્યાં તો કે છે કે જરા અગ્નિ ત્યાં ખેંચવી લો તો ઠંડુ થઈ જશે. ત્યાં કેમ કરે છે એમાં એક પરનું લગ છોડતો દ્રઢ થઈ જશે. અહીંયા તો કોઈ પ્રયોગ કરતો નથી. પાણી શીતળ થશે એની શ્રદ્ધા છે, અને આત્મા જ્ઞાની થશે કે નહીં થાય એ શંકા છે. અત્યારે દ્રવ્ય દ્રષ્ટિ થઈ શકે છે, આ સમયે થઈ શકે છે, અને નથી થઈ શકતી એ તો પોતાનું દોષ છે. એમાં કઈ શ્રીગુરુ શું કરે? શ્રીગુરુ શું કરે? એ તો દ્રવ્યથી કરો, કરું લક્ષ છોડો, સ્વનું લક્ષ કરો, એવો ઉપદેશ ધોધમાં રહેલો. બસ થઈ શકે કે કેમ એટલું તમે આ કે નામ અને કહો થઈ શકે છે. હવે ન થવામાં પોતાનો પ્રમાદ ને ઊંધાય છે, આડોળાય પોતાની આડોળાય છે. અરે આવી ધોધમાર વાણી આવી ને દ્રષ્ટિ ના પડતે, એકને પડતે છે તો બીજાને કેમ ન પડતે કે નહી? આપણી પાસે નમૂનો છે કે નહીં? ફેરતી નો છે કે નહીં? પલટી કે નહીં? નથી પડતી. અને ભેદ જ્ઞાનથી બધા સિદ્ધ પરમાત્મા થઈ ગયા એવો મંત્ર છે. જેટલા સિદ્ધ થયા તે બધા ભેદ વિજ્ઞાનથી થયા છે, અને જે થશે એ પણ ભેદ વિજ્ઞાનથી થશે. તો પાણીની પર્યાય ઉષ્ણ થઈ તો પાણીની પર્યાય છે કે અગ્નિની? બસ એટલું જ. અને પર્યાય હોય તો દ્રવ્ય વિના ન હોય, અને પાણીની પર્યાય કઈ સમજાતું નથી, હોઈ શકે નહીં. પાણી ચિત્તો છે, માટે આ પર્યાય બીજાની લાગે છે. જરાક બચક આવે ને તો કામ થઈ જાય કે આ રાગ જીવની યારે અણમળતો છે. હો એ રાગની પર્યાય ચેતન લક્ષણ એમાં નથી હો, માટે કાંઈક આ પરિણામ બીજા નહીં છે. જો તપાસું તો કરો, તો તપાસમાં ઉડો તો કુંડલ ના જ નીકળશે, જીવના નીકળશે જ નહીં.
હોય તો નીકળે,
હોય તો જળ અચેતન છે. રાગ આશ્રવ જળ અને અચેતન કયા કે નહીં? જળ ગયું તો પછી ચેતનના પરિણામ હોય કે એ જળના પરિણામ હોય? જળ ગયું રાગને મોતેર ગાથામાં કરતા કર્મ અધિકાર. તો રાગને જળ ગયો તો જળ હોય એ પરિણામ ચેતનના હોય કે જળના? ચાલો એ તો પોતે સમજે તો સારું થાય. પેલો પ્રશ્ન, જ્ઞાનનો વિષય અભેદ ભાવે સ્વનું વેદન કરવું તે જ લેવાનો છે? એમ જ્ઞાનનો વિષય અભેદ ભાવે સ્વનું વેદન કરવું તે જ લેવાનો છે? એમ પછી પ્રશ્ન પૂરો કરીશ એટલે સમજાતું ઉપરનું વાક્ય. અને તેને જ વેદ્ય વેદક ભાવ કહેવામાં આવે છે. જાણનારો પોતે ને જણાયો પણ પોતે વેદ્ય વેદક, ત્યાં ભોગતા ભોગ્ય ન લે, વેદ્ય વેદક. જાણનારો પોતે ને જણાયો પણ પોતે ઉપરની વાક્યની સંધિમાં છે કે અભેદ ભાવે જ્ઞાન આત્માને જાણે એમ. તો એની અનુસંધાનમાં તેને જ વેદ્ય વેદક ભાવ કહેવામાં આવે છે કે હા એને જ કહેવામાં આવે છે. હવે આગળ આ જ્ઞાન પ્રદાન કથન પૂરું છે તથા એને પ્રશ્નમાં છે. એ પેલા પ્રશ્ન, તથા ધ્યેય પૂર્વક નહીં કરવાની વાત છે તે આ ભાવમાં કેવી રીતે સમજવાની છે? વેદ્ય વેદક જ્ઞાનનો વિષય અભેદ ભાવે સ્વનું વેદન કરવું તે જ લેવાનું છે કે હા, અને તેને જ વૈદ્ય વેદક ભાવ કહેવામાં આવે છે કે હા, એનું નામ જ્ઞેય. પહેલી ત્રણ લીટી એ જ્ઞેય થઈ ગયો અભેદ ભાવે. દ્રવ્યગુણ પર્યાયમાં ભેદ દેખાતો નથી. અભેદ જ્ઞાતાએ પોતે, જ્ઞેય પોતે, ને જ્ઞાન પણ પોતે એકાકાર, એને જ્ઞેય કહેવાય. પણ એ જ્ઞેય ક્યારે થાય ને કોને થાય કે ધ્યેયપૂર્વક નહીં થાય. જ્ઞેયપૂર્વક ધ્યેય ન આવે તથા ધ્યેયપૂર્વક જ્ઞેય કરવાની વાત છે. હા, ધ્યેયપૂર્વક જ્ઞેયની વાત છે. જ્ઞેયમાં અટકશે તો જ્ઞેય ખોટું ને ધ્યેય પણ ખોટું. બહુ જેવી વાત છે. તથા ધ્યેયપૂર્વક નહીં કરવાની વાત છે કે હા બરાબર, તે આ ભાવમાં કેવી રીતે સમજવાની છે કે ત્યાં ધ્રુવનું ધ્યાન કર્યું જીવે, પરિણામ ધ્રુવ તરફ ગયા તો એને અભેદ ભાવે અનુભવ થાય છે. તો ધ્રુવ છે એ તો ધ્યેય છે, અને ઉત્પાદિત ધ્રુવયુક્તમ સત થયું તે જ્ઞેય છે. અપરિણામી ધ્યેય અને પરિણામી તે નહીં, તે સમય એ ડિજિટલ ધ્યાનના કાળમાં થયા. દ્રષ્ટિના વિષયથી ધ્યેય છે આત્મા, અને જ્ઞાનના વિષયથી જ્ઞેય છે સમય એક છે. અરનામ ખ્યાલ દ્વારા અપરિણામી તે ધ્યેય અને પરિણામી તે નહીં. પરિણામી કયો? સમય પ્રશ્ન અંત્યાર રૂપે પરણે છે આત્મા. નિશ્ચયિત રત્નત્રય રૂપે આત્મા પરણી જાય છે તે જ્ઞેય છે. બીજો પ્રશ્ન, જ્ઞાન પ્રધાન નિશ્ચયમાં જ્ઞાયકની દ્રઢતા વધુ આવે છે કે દ્રષ્ટિ પ્રધાન નિશ્ચયમાં જ્ઞાયકની દ્રઢતા વધુ હોય છે? તથા જ્ઞાન પ્રધાનમાં પોતાના ભેદને જાણવાની છૂટ કહી શકાય છે? આખો પ્રશ્ન પૂરો છે ફરીને. જ્ઞાન પ્રધાન નિશ્ચયમાં જ્ઞાયકની દ્રઢતા વધુ આવે છે કે જ્ઞાન પ્રધાન નિશ્ચયમાં જ્ઞાયકની શ્રદ્ધા જ થતી નથી, પછી દ્રઢતાનો વિષય શું કહ્યું? દ્રઢતા તો થાય તો દ્રઢતા કહેવાય ને, થાય જ નહીં. જ્ઞાન પ્રધાન નિશ્ચયમાં સમ્યક દર્શનનો જન્મ જ ન થાય. જ્ઞાન પ્રધાન કથન એટલે દ્રવ્ય ગુણ પર્યાય પ્રમાણ જ્ઞાનનો વિષય. દ્રઢતા જ તું એને શ્રદ્ધા થતી નથી, શ્રદ્ધાનો વિષય જ નથી. જ્ઞાન પ્રધાન કથન દ્રવ્ય ગુણ પર્યાય પદાર્થને વિષય કરે છે, જાણવાનો વિષય છે, ઉપાદય નથી. એમાં તો રાગ આશ્રવ હોય આવી ગયો ભેગો. દ્રષ્ટિ પ્રધાન નિશ્ચયમાં જ્ઞાયકની દ્રઢતા વધુ હોય છે, વધુ ખોટું નહીં, હોય જ છે. બસ આમાં દ્રઢતા વધુ શબ્દ આવ્યો, આમાં વધુ નહીં, હોય જ છે. દ્રષ્ટિના વિષયથી દ્રષ્ટિ પ્રગટ થાય છે. જ્ઞાનના વિષય જાણવાનો વિષય છે, જાણવાનો વિષય છે. દ્રષ્ટિ પ્રગટ થયા પછી દ્રવ્યગુણ પર્યાય જ્ઞાન જાણે એ જ્ઞેય છે. ધ્યેય છે પર્યાય નિરપેક્ષ છે, અને જ્ઞેય થાય છે પર્યાય સાપેક્ષ થાય છે. ધ્યેય છે પર્યાયથી રહીત, અને જ્ઞેય છે પર્યાયથી સહિત. રહીત અને સહિત તે રમત છે, સમયમાં થાય. એમાં કોઈ નહીં ભગવાને કહેલી દુભાતી નથી. નિશ્ચયને વ્યવહાર બે આવી જાય, રહીત તે નિશ્ચય ને સહિત તે વ્યવહાર. પછી આગળ, તથા જ્ઞાન પ્રધાનમાં પોતાના ભેદને જાણવાની છૂટ કહી શકાય કે આ જરૂર સવિકલ્પ પૂરતી છૂટ છે, કાયમ માટે છૂટ નથી. કદાચિત છૂટ છે, કદાચિત છૂટ નથી. ફરીને શું કહ્યું? પ્રશ્ન ફરીથી, પ્રશ્ન સમજવા જેવો કે જેને સમિત શું થઈ ગયું એની વાત છે. દ્રઢતા થઈ ગઈ જ્ઞાયક છો એમ શ્રદ્ધાનું થઈ ગયું, શ્રદ્ધાનું ઉદય આવી ગયું. તથા જ્ઞાન પ્રધાનમાં પોતાના ભેદને જાણવાની છૂટ કહી શકાય છે? વ્યવહાર જાણેલો પ્રયોજનવાન એ વાત કેમ છે કે સવિકલ્પ દશામાં એ વાત બરાબર છે? માટે કદાચિત છે, કદાચિત નહીં લેવું. કદાચિત એ સવિકલ્પ દશા આવે, નિર્વિકલ્પ ધ્યાનમાં ન હોય તો એ ભેદને જાણેલો પ્રયોજનવાન એ કેટલી વિતરાકતા થઈ, કેટલો રાગ થયો, કેટલું અતિંદ્રિય સુખ છે, કેટલું આકુરતા છે, એ બધા પરિણામને જ્ઞાની જાણે છે. જાણે, જાણવાની છૂટ નહીં, જાણે છે પરિણામ. પરિણામ છે, જ્ઞાનનું નહીં છે. પરિણામમાં અહમ બુદ્ધિ નથી, અહમ તો એકમાં આવી ગયું. લક્ષ તો જ્ઞાયકનું છે અને પરિણામ જ્ઞાનમાં જ નહીં થાય છે. લક્ષ થયા વિના થાય છે. પરિણામ છે, જ્ઞેય ક્યારે થાય? અહીંયા છે જીગા, અહીંયા છે. પરિણામ ઉપર લક્ષ નથી સાધકને. સ્વવિકલ્પ દિશામાં પણ લડાઈમાં ઉભા છે, જ્ઞાયક ઉપર લક્ષ છે, લક્ષ છૂટતું નથી અને પરિણામ ગણાયા કરે છે. પરિણામને પરિણામના લક્ષથી ન જણાય. પરિણામનું લક્ષ કરવા જાય તો દ્રષ્ટિ છૂટી જાય. એવડી ભગવાન લોકાલોકને જાણે છે તો લોકાલોક પ્રત્યે લક્ષ છે એ તો લક્ષ તો આત્મા ઉપર છે. એમ સાધકનું લક્ષ તો એ જ્ઞાયક ઉપર છે. એમાં જે થતા પરિણામ એ પણ જ્ઞાનમાં જ્ઞેયપણે જણાય છે. માટે જાણેલો પ્રયોજનવાન એવા સવિકલ્પ દશામાં છે, એના મથાળામાં ચોખવટ છે. કોઈ કોઈને કોઈ વખતે જો મેં કદાચિત શબ્દ વાપરો એમાં છે, કોઈ વખતે એ કદાચિત કથનચિત નહીં. કથનચિત તો કાયમ રહી જાય સવિકલ્પ દિશા. કદાચિત કોઈ વખતે લખ્યું, કોઈ કોઈને કોઈ વખતે. કોઈ કોઈને એટલે અજ્ઞાનીને નહીં અને કેવળીને નહીં અને નિર્વિકલ્પ ધ્યાનવાળાને નહીં. સવિકલ્પ વાળાને સવિકલ્પ દશા હોય ત્યારે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. આ બધી વાત ગુરુદેવ આપણે બધાને કહી છે, આપણને બધાને કહી છે અને છતાં એક વાંચી જવું. પેલા પુસ્તકમાં છે બાર ગાથા, બાર ગાથાનું મથાળું છે. 11 પૂરી થઈ, 11 પછી 12મી કેમ આવી? એમાં પ્રશ્ન છે કે અનુભવ થયા પછી પરિણામને જાણવાની છૂટ છે કે હા ટેમ્પરર છૂટ છે. કદાચ સવિકલ્પ દિશા હો ત્યાં હોય બસ, એ જાણવા લાયક છે એમ નથી. એ જાણવા લાયક છે તો લક્ષ્મી આવી જશે, તો દ્રષ્ટિ છૂટી જશે. અને જો જાણવાનો નિષેધ કરશે તો જ્ઞાન ખોટું. હા રાગ છે, પપ્પાભાઈના રાગ નથી. સાધક કહે છે કે રાગ થાય છે, અસ્થિરતા છે. અને સ્થિરતા થઈ શકતી નથી. દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેની ભક્તિનો રાગ આવે છે પણ અમે એના માલિક નથી. આ તલવાર ને છોડી દીધી હમણાં હમણ
સવિકલ્પ મેં ભી લક્ષ્મી ના જાણતા.
હા લક્ષ્મી એ પરિણામ પર સવિકલ્પ મેં આહાર કરતા હોય ચાંદીની થાળીમાં દેખાય તો રોટલી ઉપર લક્ષ નથી. પણ રોટલી ઉપર લક્ષ નથી ને રોટલીને જાણે છે. હા લક્ષ વિના જાણે એને જ્ઞાન કહેવાય. રોટલીના લક્ષ વાળું જ્ઞાન અજ્ઞાન છે. એનો દાખલો કઈ ખરો? હા દાખલો છે. ગામડામાં બ્રાહ્મણને પેલા જમવાનું કહેતા, અમે તો બધું ઉજવું કરું વેપાર થઈ ગયો. મારી નાની ઉંમર જોયેલો, 7 વર્ષની ઉંમર, 6 વર્ષની ઉંમરે જોયેલી, નજરે જોયેલી વાત. નાના છોકરા જોવા જાય, ગોરબાપા જમવાનું કહે, ગોરબાપા ઢોલાને જમવાનું કહે ને, તે 3 દિવસથી ભૂખોરી, 3 દિવસ સુધી ભૂખોરી. સામાન્ય ભલે પેટ બાકી એમ અમને લાડો પ્રાર્થ મારો, લાડો પ્રાર્થ મારો, યજમાને કહ્યું જમવાનું. અને એ જે જમવા આવ્યા રવિવારે મને આખી આખું ખાતરી છે એ લાડવા મીકાને બાકી ઊંધિયોને ભટોરીને પાપડ ને પેલા પતરવેલિયા ને ઘણું ઘણી ચીજ આખી થાળ ભરી હતી. આવ્યા ગુરુ હાથ ધોય અને બચ્ચું પહેરી એનું થોડું આવે ને એટલું એ પહેરી અને બેઠા બેસીને સીધો લાડવા ઉપરા બે લાડવા તો આમ એને અથાણાની બાબત ખાઈ ગયા બે લાડવા. પછી ઓલા બે બીજા પૂછતા તરત એ લાડવા ઉપર જ આપ તો પપ્પા આ ભજીયા વિના સરસ આ ઊંધિયું તૂરતી ઊંધિયું બનાવ્યું છે પાપડી નાખી આ બધું તમને કાંઈ દેખાતું નથી લાડવો દેખાય કે મને લાડવો દેખાય બીજું છે ખરું પણ મને દેખાતું કેમ કેમ મારું લક્ષ એમાં નથી લક્ષ વિના જાણું છું લાડવાને લક્ષ પૂરક જાણું છું જેમાં લક્ષ છે એમાં તન્મયતા છે જેમાં લક્ષ નથી એમાં તન્મયતા રાગને જાણે પણ તન્મય જ્ઞાની એમાં ન થાય એટલે જ્ઞાયકને જાણે તો એમાં તન્મય છે ને જાણે જભેદ ભાવે છે ને બરાબર છે વેદી વજન ઓહો આ બ્રાહ્મણ નો બાકી લાડવાનો બાકો બોલા કે બ્રાહ્મણ કે મને આ તમારા થાળમાં બધું છે પણ મને કાંઈ દેખાતું નથી મને તમને કાંઈ દેખાતું નથી તો બોલા કે અમને તો દેખાય છે કે તમારું લક્ષ લાડવા ઉપર નથી ને એટલે દેખાય છે તમે લાડવા ઉપર લક્ષ કરો તો નહીં દેખાય પ્રેક્ટિકલ થાવ નહીં જરા પ્રેક્ટિકલ મારી માફક એમ કે છે એમ એક જર્ણાનુયુગનું શાસ્ત્ર છે રત્નકરનું થાવકાટા જર્ણાનુયુગનો સદાશુભ થઈ ગયા છે પંડિત જયપુરના જ્ઞાની થઈ ગયા એને 11મી ગાથામાં એમ લીધું ગાથા નંબર શું કામ કહું છું કે ઘેરેજીને વાંચે અધરથી લિખિતી નથી આ એમ આની પાછળ બેઝ છે જ્ઞાની સદાશુભ જ્ઞાની એ લખે છે સમસ્ત પદાર્થ સમસ્ત વસ્તુ મારા જ્ઞાન સ્વભાવમાં ઝલકે છે પણ હું અવલોકન કરું છું તો મારા જ્ઞાન સિવાય મને કાંઈ દેખાતું નથી ને જણાતું પણ નથી અને કદાચિત નિદ્રાવસ્થા આવે અને મૂર્છિત થાઉં અથવા રોગ આવીને મૂર્છિત થાઉં મુદ્રિત થાઉં તો પણ એ બધું મને તો અભાવ જેવું લાગે છે મને તો એક મારો જ્ઞાન લોભ દેખાય કૃપા દેખાય આવી માર્મિક વાતો ગૃહસ્થી લખી ગયા છે આપણે ગુરુ તો દાડી પીઠની કહેતા હતા તમને જ્ઞાન જણાય છે બીજું કાંઈ જણાય એ તો કહેતા હતા જ અરે જ્ઞાનીની વાત ગળે ઉતરે ને તો જ્ઞાની થઈ જાય એ જ્ઞાની કેમ થતો નથી ખબર અને ગળે ઉતરતી એ તો નિશ્ચિત એ તો નિશ્ચિત નિશ્ચિત એટલે સત્ય આ ભૂતગલના બોલમાં ઘણો ખુલો સુધાર સાહેબે કહ્યું કે આ રાગ છે ભૂતગલનો છે કઈ અપેક્ષા એ ભૂતગલના પર એમાં ઘણો ખુલાસ આવી છે સ્વચ્છંદી ન થાય સ્વતંત્ર થઈ જાય અને સ્વચ્છંદી થાય એને ગુરુની વાણી સાંભળી બીજો પ્રશ્ન થઈ ગયો પોતાને ભેદને જાણવાની બરાબર સ્વિકલ દિશામાં ભેદને જાણે છે પણ લક્ષ વગેરે જાણે લાડવાને લક્ષ પૂરું જાણે એટલે ભજીયાને પછી બે ત્રણ લાડવા ચાર લાડવા ખાધા પછી શું થયું એને ઘોડું ભાગી ગયું એટલે એ બધું ભજ્યું લીધું ભજ્યું લઈ અને ખાધું એ રોવા તમારું લક્ષ તો ભજીયા ઉપર ગયું કે ના લક્ષ નથી મારું લક્ષ એના ઉપર નથી તો હાથ ત્યાં જ રહે ત્યાંથી હાથ ખસી જાય છે લાડવા ઉપર આવી જાય છે એમ રાગને જાણીએ છીએ પણ ખસી જાય છે રાગને જાણવા રોકાતા નથી હું એક નાની પણ નથી વાત પછી જે છે જાણે તે જાણે ને જાણે તે માણે.
દ્રષ્ટાંત એકદમ પૂરા સાંગો પાંગ ઘટતા.
એટલે કઈક મીડિયા ઉપર તમને દેખાતું નતું ને કે દેખાય છે પણ એને દેખતો નથી. હવે તો જો કે મારો હાથ જેમ પેલા શરૂઆતથી માટીને લાડવા ઉપર હતો એમ ભજીયા ઉપર હાથ ગયો તો મારો હાથ ભજીયા ઉપર ટકે જ કે નથી ટકતો જોતો ખરો? પછી પ્રશ્ન સર કે નથી ટકતો. એ તો લાડવા ખાવા માટે મેં ભજીયું ઉપાડ્યું હતું, ભજીયું ખાવા માટે ભજીયું ખાતો. બીજો પ્રશ્ન, આજે અહીંયા બેઠો, અહીંયા બેઠો પછી ચાર મુકાવાઈ ગયા તો એમ શું કે પાંચ કલાક પછી બંધ કરી દીધું? તો કહો પગમાં હમણાં વિશેષ છે બહુ વધારે તો અડધો કલાક ચાલશે નહીં ચાલે એમ લાગતું. પછી આ શરૂ છે હું તો કહો બીજો પ્રશ્ન, સમ્યક દર્શન પ્રગટ થાય તો ઠીક એ ભાવમાં પરની અનુબોધના આવી જાય છે? ઓર પરની નહીં પર દ્રવ્યની અનુબોધના છે, એ પર દ્રવ્ય છે સમ્યક દર્શન, પર્યાય છે. અને એ પર્યાય થાય તો ઠીક, એટલે પર્યાય ઉપર દ્રષ્ટિ જે છે અને એમાં પર્યાયનો કર્તૃત્વ પોસાઈ જાય છે. પર્યાય થાય એને જાણવી પણ નથી તો પર્યાયને કરવાની વાત તો ક્યાં રહી? એમાં થઈ જાય છે, એમાં થઈ જાય છે. સમ્યક દર્શન પ્રગટ થાય તો ઠીક, એટલે પર્યાયની ભાવના ન હોય, હું જ્ઞાયક છું બસ એ ભાવના હોય, એ ભાવનાને ભાવમાં સમ્યક દર્શન સહજ પ્રણતિ અંતરમાં ઘડી જાય. શુદ્ધાત્માની રૂચિ છે તો એ જેની રૂચિ છે એ પ્રમાણે શું આ ઉપયોગ અંતરમાં આવી જાય. અને એક કાર્યના બે કરતા થઈ જવાનો દોષ આવે છે કે ના ના, એક કાર્યના બે કરતા છે જ નહીં. સમ્યક દર્શન પ્રગટ થયું તો કાર્ય થયું, એના બે કરતા છે કે એક કરતા છે? કે નિશ્ચયથી એક કરતા છે કે નિશ્ચયથી બે કરતા છે? કે નિશ્ચયથી પર્યાયનો કરતા પર્યાય છે એનો આત્મા પણ નથી અને કર્મ પણ નથી. નિશ્ચયથી આમ છે પછી વ્યવહારે એ સમય તત્વનું લક્ષ્ય આત્મા ઉપર છે, આત્મા ઉપર છે. તેથી આત્મા એ પરિણામ કર્યા એવો ઉપચાર આત્મા ઉપર આવે છે. અનુપચાર એ તો પર્યાયનો કરતા પર્યાય છે, આત્મા તો જ્ઞાતા છે કરતા જ્ઞાન. અકર્તા એ જૈન તત્વની પરાકર્ષણ છે, બંધમોક્ષનો કરતા નથી આત્મા. ભગવાન બીજના રૂપે પ્રણવેલો સાધકીય છે કે શુદ્ધ જ્ઞાન પણ જીવ પણ સંવર જરાનો કરતા નથી, માત્ર જાણે છે. આ ક્યાં છે? 320 કાસામાં છે. વેપારમાં ને બહારમાં કડાકૂટમાં ટાઈમ કાઢવો એના કરતા બે ચાર કલાક ગુરુદેવ કહેતા હતા, બે ચાર પાંચ કલાક અધ્યયનમાં કાઢે તો પણ થાય આત્માના લક્ષ્યમાં. એક કાર્યના બે કરતા હોય જ નહીં, છતાં કરતા કેવો તે ઉપચાર છે. આત્માને સમ્યક દર્શનો કરતા કેવો તે ઉપચાર હતો, ઉપચાર નહીં પણ ઉપચાર માત્ર. પણ ટીકાકારે કહ્યું છે કે એ તો ઉપચાર માત્ર છે. કેમ કે કરતા પર્યાય નો કરતા પર્યાય, કેમ કે ક્ષણિક ઉપાદાન છે. શુદ્ધ આવ્યું કે નહીં ક્ષણિક ઉપાદાન? અભ્યાસમાં ક્ષણિક શુદ્ધ ઉપાદાન એ શાસ્ત્રમાં છે. એક જણે મને વાંકડા દે પૂછ્યું ક્ષણિક ઉપાદાન ક્યાંથી વાત? સમયસારમાં છે. આવી હે સમયસારમાં છે? હા સમયસારમાં છે. હા બધું તમારે ખાતરી કરવી છે તો હા એકું શૈક્ષણ આચાર્ય ભગવાનનું સમયસાર ગાથા નંબર 102 એટલે જોઈ લેજો અને સર્વત્ર ક્ષણિક ઉપાદાન લેજો. રાજનો કરતા આત્મા નથી, ક્ષણિક ઉપાદાનથી થાય છે. વિતરાગ ભાવ પણ ક્ષણિક શુદ્ધ ઉપાદાનથી થાય છે. શિકારી ઉપાદાન નિષ્ક્રિય છે, નિષ્ક્રિય સક્રિય પરિણામને કરે નહીં. મહાજ્ઞાન સદરૂપો ન ભવતી, જે રૂપે થતો નથી માટે કરતા નથી. આ ન્યાયો કઈ આવ્યા છે શાસ્ત્રોમાં? ન્યાયો આ બધા શાસ્ત્રની વાત છે. એ તો એક પ્રજ્ઞાના પરિણામનો એક જ કરતા હોય, બે ન હોય એ વિક્ષા જુદી. આ તો અધ્યાત્મની વિક્ષાથી મેં જવાબ આપ્યો. બાકી એક દ્રવ્યના પરિણામનો કરતા તે દ્રવ્ય હોય, અન્ય દ્રવ્ય ન હોય, એ બે દ્રવ્યની ભિન્નતા. અહીંયા દ્રવ્યને પર્યાયની ભિન્નતા માટે કહેવામાં આવે છે કે પર્યાય તો કરતા પર્યાય છે. ચોથો પ્રશ્ન, પર્યાયના લક્ષ્ય આત્મા નહીં જણાય, બે વાતો બરાબર છે. અધ્યાના લક્ષ્ય લાડવા નહીં જણાય કે લાડવો જણાય, પર્યાયના લક્ષ્ય આત્મા નહીં જણાય તે વાતો બરાબર છે. પર્યાયથી ચક્ષુ બંધ કરવાનું આવ્યું છે ને, પરંતુ પર્યાયને ગૌણ કરીને, હેય કરીને, જ્ઞેય કરીને જાણવા જાય તો પણ આત્મા નહીં જણાય એમ વાત આવતી હોય તો ત્યાં કેવી રીતે સમજણ કરવાની છે? કે એમ સમજણ કરવી કે એ ઉપાદેયપણે પણ જણાતી નથી, હેયપણે પણ જણાતી નથી અને જ્ઞેયપણે પણ જણાતી નથી, એ પણ શુદ્ધાત્મા જણાય છે, ત્યારે પર્યાતિક ચક્ષુ બંધ થાય, દ્રવ્યાતિક ની આંખ ઉઘડી જાય અને અનુભવ થાય. અનુભવ થયા પછી આ કદાચિત એ પરિણામને જાણે છે, જ્ઞાની બસ એને ના નથી. પરિણામને જાણે છે પણ લક્ષ આત્મા ઉપર છે એટલે પર્યાય દ્રષ્ટિ નથી થતી. ફરીથી, પર્યાયના લક્ષ્ય આત્મા નહીં જણાય તે વાત તો બરાબર, પરંતુ પર્યાયને ગૌણ કરીને, હેય કરીને, નહીં કરીને જાણવા જાય તો પણ આત્મા નહીં જણાય કે નહીં જણાય. આ એને ગૌણ કર્યું કે લક્ષ તો ક્યાં રહ્યું? એ જ્ઞેય છે, ધ્યેય નથી. ધ્યેય છે તો લક્ષ તો રાગ ઉપર રહ્યું, પર્યાય ઉપર લક્ષ ક્યાં પડ્યું? ગૌણને બાને, હેયને બાને, જ્ઞેયને બાને પણ એને લક્ષ પર્યાય ઉપર રાખવું છે. પર્યાયને જાણવાની આંખ સર્વથા બંધ કરી દે. આ તો ખુલાસામાં કહ્યું છે ગુરુદેવે, ગૌણ કરીને નહીં પર્યાય બંધ કરી દેજો, સર્વથા બંધ કરી દે. સાહેબ, ગૌણ કરીને જાણતો, નહીં કરીને જાણતો, પણ જાણવાનું નહીં કહું કે? અરે તું સમજતો નથી, જાણવાનું બંધ કરી દે. કરવાનું તો છે જ નહીં તારા સ્વભાવમાં, પણ જાણવાના વ્યવહારનો નિષેધ કરી ત્યારે નિશ્ચય પ્રાપ્ત થશે. આ ઊંડી ને ઊંચી વાતો ગુરુદેવના પ્રતાપે બહાર આવી ગઈ છે. ઊંડી ને ઊંચી હો, આ બધું ગુરુદેવે કહ્યું છે, હું એની પાસે શીખું છું, મારા ગુરુ છે. આ અધ્યાત્મ પ્રવર્તન રત્નત્રય છપાણું છે, 320 ગાથા, 114 અને 271 ફળો છે. જ્યારે ગૌણ કરીને જાણવાની વાત આવે ત્યારે પર્યાય છે, પણ એને મુખ્ય કરીને જાણીશમાં એને ગૌણ રાખીને જાણજે. મુખ્ય તો આત્મા છે અને ગૌણ પણ એ પરિણામ છે એમ જાણજે. સવિકલ્પ દિશામાં જ્ઞાની થયા પછી, જ્ઞાની થવા માટે તો જાણવાનું સર્વથા બંધ કરી દે. એક વખત, એક વખત બંધ કરી દે ને, ક્રમ ભંગ કર્યો છે તે. પેલા આત્માને જાણ ને પછી પરિણામને જાણ, પછી બેયને જાણ, એવો અનુક્રમ છે. આને શું કહ્યું? આત્માને જાણવાનું છોડી અને પર્યાયને જાણવાનું પણ વિખ્યાત દ્રઢ થાય છે. આત્મા નહીં જણાય એમ વાત આવતી હોય તો ત્યાં કેવી રીતે સમજણ કરવાની? કે પર્યાયના ચક્ષુ સર્વથા બંધ કરતા એ જ્ઞાન નવું ઉઘડશે, એમાં આત્માનો અનુભવ થશે. તથા મારા જ્ઞાનમાં જ્ઞાયક જ જણાય છે તેવો ભેદ સહજપણે છૂટી જશે, છૂટી જશે. મારા જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એવો જ્ઞાન અને જ્ઞાયક નો ભેદ સહજ છૂટી જશે. એ જ્ઞાયક ઉપલક્ષ આવતા એ જ્ઞાન અનંત થઈને અજ્ઞાયક ને જાણશે. જ્ઞાનની પર્યાય પ્રસિદ્ધ કરે છે જ્ઞાયક ને, પણ પર્યાય ઉપલક્ષ નહીં લે. પ્રસિદ્ધ તો જ્ઞાયક ને પર્યાય કરે છે, પણ પર્યાય ઉપર લક્ષ નથી. અને અનુભવ પણ સહજપણે થઈ જશે કે હા થઈ જશે, ગુરુદેવના આશીર્વાદ છે. અનુભવ પણ થઈ જશે કે હા ગુરુદેવના આશીર્વાદ છે. બધા આત્મા ભગવાન છે, ને ભગવાન આવ આત્મા નિગોદમાં જાય એ વાણીમાં આવે નહીં, એ વાણી જ્ઞાની નહી ન હો. ગુરુદેવ કહ્યું છે ને બધા ભગવાન છે, ને ભગવાન આશીર્વાદ આપતા હતા. જ્ઞાનીને કોઈ દી ન હોય કે આ જીવ દુઃખી થાય તો ઠીક, કોઈ દી એના ભાવમાં ના આવે, બધાનો મોક્ષ થઈ જાય.
જ્ઞાનીની વાણીમાં અમૃત જ હોય,
ઘેર હોય નહીં. વાણીમાં પણ અમી જ કરુણા અરે આ જીવ નિગોદમાં જશે, તરફમાં જશે. કેમ નથી આવતું કે બધા મુક્ત થાય? આ ગુરુના શિષ્ય પરમાત્મા પ્રકાશ થાય. હું પરમાત્મા છું, હું એ પરમાત્મા ને તમે પણ ભગવાન કહીને બોલાવે છે ને બધાને. આત્મા નિગોદમાં જાય નહીં, નિગોદમાં જાય એ આત્મા હોય નહીં. બોલો એમને એ પ્રતિમાની સામે ઉતરી અને ત્રણ વખત નમોસ્તુ કરી અને તીખોતનો પાઠ કરો, ત્રણ વારનો આપને વંદન કરો છો, નમન કરો છો પ્રતિમાની સામે. આચાર્ય ભગવાન તો ઉપાધ્યાય અને મુનિરાજોને કેટલા અને કેવી રીતે વંદન કરવા